श्रीमद् राजचंद्र ज्ञान मंदिर, तारीख 29 एप्रिल 2017, पत्र समीक्षा, पत्रांक 201, 202, 203। कृपाणु देवना अनेक पत्रों नी अंदर एक रहस्यमय पत्र જેને કહીએ એ આ 201 છે। ખૂબ ઉપયોગ રાખીએ એ પુરુષ પ્રત્યેની પરમ ભક્તિપૂર્વક એનું આરાધન કરીએ તો જ વાત બેસે એમ છે, નહીં તો પત્રની વિગત એમને એમ ચાલી જશે અને આપણા માહિતીનો વિષય રહેશે। એટલો બધો રહસ્યપૂર્ણ પત્ર આ છે। પ્રયત્ન કરીએ આપણે પણ યથાશક્તિ સમજવાનો। પત્રનું શીર્ષક બાંધ્યું છે એવી રીતે કે એમાં જ એનું રહસ્ય અંતર્ભૂત થયેલું છે। શીર્ષક એમ કહે છે કે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે। ભગવાન વિતરાગ છે, નિર્વિકાર છે, નિર્વિકલ્પ છે, તો ભક્તોનું કલ્યાણ કરવામાં એ સહાયક થતા હશે ખરા? ભક્તોના પારમાર્થિક કલ્યાણમાં એ પરમ શક્તિનું કોઈ યોગદાન ખરું? અને જો સદંતર ન હોય યોગદાન તો પછી અનંતા જ્ઞાની પુરુષોએ એ સ્વરૂપને ભજવાની વાત શું કામ મૂકી કે જેનો કોઈ હેતુ નથી, જેનું કોઈ કારણ નથી, જેનો કોઈ ઉપયોગ નથી, જેનું કોઈ મહત્વ નથી, તો એને યાદ કરીને શું ભજવું છે ને એના ગુણલાગ ગાવા શું જરૂર કરવા છે? અનંતા વિતરાગોની સ્તુતિ શા માટે, સ્તવન શા માટે, સ્મરણ શા માટે? એ મુક્ત થઈ ગયા, હવે એને આપણે યાદ કરવાનો શું ફાયદો છે? કૃપાળુ દેવે લખ્યું કે આ પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો। લોકોના પારમાર્થિક કલ્યાણમાં આ જે મુક્ત ચેતના છે, શુદ્ધ ચેતના છે, એ કેટલી બધી ઉપયોગી છે, એ અદ્રશ્ય છતાં પણ કેટલી સહાયક છે, એનું રહસ્ય જો પકડાય તો પકડવા પ્રયત્ન કરવો। મનુભાઈ, પરબ્રહ્મની અવસ્થા છે એની, એટલે પૂર્ણ વિતરાગ, કેવળ નિર્વિકાર છે, એને કોઈ પણ જાતના વિકાર નથી, વિતરાગ છે, છતાં પ્રેમમય પરાભક્તિને વશ છે। 213માં આવ્યું હતું, એના તમે સત્પુરુષને સ્તવના કરીએ છે કારણ કે તું પણ એને વશ છે। હે પુરાણ પુરુષ, હે આદિ પુરુષ, તું પણ એ સત્પુરુષને વશ છે। સત્પુરુષમાં રહેલી પરાભક્તિ એ પરાભક્તિનું સ્વરૂપ સમજવું થોડું દુષ્કર છે। આપણે સામાન્ય જે ભક્તિનું સ્વરૂપ સામાન્ય કરી નાખ્યું છે કે આપણે આપણે બોલવું ને રાગડા તાણવા ને હાથ તાળી તાળીઓ વગાડવી ને મંજીરા વગાડવા ને, ભક્તિનું જ્ઞાનીઓએ કલ્પેલું સ્વરૂપ તો કોઈ ઓર જ છે। અને એ વાત એમને 223માં આપી છે, પરાભક્તિનું, આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થઈ જવું, અને તે અંગેની લય નિરંતર રહેવી તે પરાભક્તિ છે. લય રહેવી એ પરાભક્તિ જે છે એ જે પુરુષની સાથેની એની ભક્તિ છે એના સર્વચરિત્રની અંદર એકત્વનો લક્ષ્ય રાખવો. આ બધી વસ્તુ શબ્દથી નહીં પકડાય, થોડી કઠિન પડશે અનિલભાઈ, પણ વિચારની કક્ષાએ પ્રજ્ઞાની કક્ષાએ પકડાય. કનકભાઈ થોડું શબ્દથી ઉપર ઉઠીને ભાવ જગતની અંદર પ્રવેશ કરવો પડશે. બુદ્ધિથી પર ઉઠ્યા વિના આ વાત પકડાશે નહીં, કેમ કે આ બુદ્ધિનો વિષય નથી. એટલે પરાભક્તિનું સ્વરૂપ તો આખું પાછું ફરીથી આપણે 223માં લેવું પડે, બહુ લાંબુ છે. પણ એના સર્વ ચરિત્રની અંદર એકત્વનો લક્ષ્ય, પરમાત્મા અને જ્ઞાનીમાં કોઈ અંતર નથી. અને એવી જ વાત એમને 470ના પત્રમાં લખી છે કે જ્ઞાની પ્રત્યે અભિન્ન બુદ્ધિ થવી એ કલ્યાણનો મોટો નિશ્ચય છે. હું સંસારના સર્વ પદાર્થથી ભિન્ન છું પણ જ્ઞાનીથી અભિન્ન છું. જ્ઞાનીની સર્વ અવસ્થા સાથે અભિન્નતાનો ભાવ થવો જોઈએ. એ 470નો પત્ર પણ એટલો જ અગત્યનો છે. પરમ કૃપાળુ દેવના પત્રોમાં બોધ બધો છૂટક છૂટક જે સમયે જે લોકોને પત્રો લખાયા હોય એના સંદર્ભની અંદર વાત હોય, પણ જે સાધક છે એને તો આખો વચનામૃતનો સતત અભ્યાસ રાખીને એનું સાતત્ય રાખીને એમાં જે સૂર છે, મધ્યસ્થ સૂર છે જ્ઞાનીનો, એ પકડવો જોઈએ. કે પત્રો ગમે તે હોય પણ આ જ્ઞાનીનો સૂર છે, આ એના જીવનનો તાર છે. તો જ્ઞાનીની સમગ્રતાનો ખ્યાલ આવશે, નહીંતર આ પત્રમાં આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, આ કે અરે બધે કેવા છતાં વાત એક જ છે અને એક જ તાર પ્રવહી રહ્યો છે, એક જ સૂર આત્માનો પ્રવહી રહ્યો. આ કેવળ ચૈતન્ય મૂર્તિ છે, એની પ્રત્યેક વાત પાત્ર અપેક્ષાએ જુદી જુદી હશે, દેશકાળ અપેક્ષાએ જુદી જુદી હશે, પરંતુ તત્વની ધારા એક જ છે. એ કહે છે અત્રે પરમાનંદ છે. શબ્દ તો મૂકો પછી સમજાવે છે, આપણને તો કઈ નહીં પરમાનંદ એટલે આપણે તો ઠીક, ઓહો આનંદ રે પરમાનંદ. હવે એક શબ્દ બોલતા બીજો બોલશું, કેમ છો પરમાનંદ છે. આપણને બીજું વિશેષ નહીં, આપણે આપણું મહત્વ વધારવાનું, બીજું શું અહમ વધારવાનું. અહીંયા કહે છે કે કોઈ પણ પ્રકારે તે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સત સ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે. આનંદ શેને કારણે છે, શેનો આનંદ છે, કે આનું વર્ણન થઈ શકે નહીં એવું સત્સ્વરૂપ એવા જ્ઞાનીઓની અમારા ઉપર કૃપા છે. અને એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યેને છે. હવે એક દિવસનો તે દિવસનો આજે છે મહાવત્રીજ, ગુરુવાર 1947. કૃપાળુ દેવ તે દિવસની એમની સ્થિતિનું વર્ણન એટલા પત્ર સૌભાગભાઈને જણાવે છે કે સવારથી કોઈ એવી અદ્ભુત સ્થિતિ છે અને એ સ્થિતિ સમજાવવા માટે એમને ભાગવતની એક કથા અત્યંત સ્મરણમાં આવી ગઈ છે અને એ ભાગવતની કથાનો આધાર લઈને એ પોતાની અંતરદશા સમજાવે છે કે ભાગવતમાં એવી કથા છે કે ગોપીઓ મટુકેની અંદર મહી વેચવા જાય છે ત્યારે એ કહે છે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો. તો આ જે રૂપક છે વ્યાસજીએ આ જે વાત મૂકી છે ભાગવતમાં, એ વાસુદેવ પ્રત્યેનું એ સત સ્વરૂપ પ્રાપ્ત થાય તો સી અવસ્થા થાય એનું એક સ્વરૂપ બતાવ્યું છે. એક કહે છે કે એક સમજાવવા માટે કહ્યું છે કે સહસ્ર દળ છે, અમૃત પ્રવાહે છે, છંદ છે, વહ સત્ય સુધા દર્શાવેંગે ચતુરાંગુલ હૈ દ્રવ સે મિલે રસદેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સો જીવહી. શરીરની રચનાની અંદર એક સહસ્રાધાર એક એવું કેન્દ્ર છે કે જે કેન્દ્રની અંદર અમૃત પ્રવહે છે, ચેતના એની પૂર્ણ શક્તિથી પૂર્ણ શુદ્ધતાથી એ ત્યાં વહી રહી છે. યોગીઓ જ્ઞાનીઓ એનું ધ્યાન ધરે છે, એ સ્થાન એ પકડે છે, એમાં એ લીન થાય છે. બનારસી દાસજીએ કહ્યું શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે. એ એક સ્થાન એવું છે. પ્રભુશ્રીએ પ્રશ્ન કર્યો છે સાહેબ આ શું છે, તો કે ભૌતિક વસ્તુથી સમજાવી શકાય એમ નથી, તમને પણ આગળ ઉપર સાધનાથી જ સમજાશો. આમ કે ચાર આંગળ લઈને બેઠા હો કે દોરોડેને માપવા ફૂટપટ્ટી લઈને નહીં મળે. એ ત્યાં કહે છે સહસ્રદર કમળ છે અને અહીંયા ગોપીઓની પોતાની આ જે ચિત્તવૃત્તિ એટલી બધી પરમાત્મા પ્રત્યે ભક્તિપૂર્ણ છે એને વાસુદેવની પ્રાપ્તિ છે. એની મટુકીમાં મહી એટલે વાસુદેવ સ્વયં બિરાજે છે. એમ સત્પુરુષ ગોપીઓ છે, સત્પુરુષ છે. સત્પુરુષના ચિત્તની વૃત્તિઓની અંદર એ શુદ્ધ ચેતના પૂર્ણ ચેતના એ સાક્ષાત ત્યારે એને અનુભવમાં આવે છે. એટલે અમને આ આદિપુરુષ કે પુરાણ પુરુષ મળી ગયા છે. આ સત્પુરુષને વશ થયો છે આદિપુરુષ. હવે તમારે કોઈને જોતો હોય તો લો અમે તમને આપી દઈએ, પણ અચળ પ્રેમે લેજો. જો તમને પ્રભુ પ્રત્યે અચળ પ્રેમ ચલિત ન થવો જોઈએ તો આપણને ત્યાં કોઈક બીજું પાત્ર આવે એટલે મૂકા બાજુ મકરું પાડો દેવ. હજી એટલી સમજ નથી કે જ્ઞાનીઓની સર્વ જાત એક જ છે. એક પૂર્ણ પુરુષ પકડાય એમાં બધા આવી જાય છે. એ પ્રભુશ્રીએ કહ્યું હતું કે શું દોડાદોડી માંડ્યા છો, હાથીના પગમાં બધાના પગ. આ કોઈ રણછોડ ભાઈ નહીં, આ આ ભાઈ નહીં, એ વખતમાં પણ અગાસમાં આવું ચાલતું હતું. આ દોડાદોડમાં તમારું ચિત્ત વેરાઈ જશે, તમે ચૂકી જશો, અને જેટલું જેટલું બીજા તરફ લક્ષ જાય એટલું મૂળ લક્ષની અંદર ગૌણતા આવ્યા વિના રહીએ નહીં. વાતો ગમે એટલી કરો ને, ઘરની અંદર પણ 10 પદાર્થ આવે તો મૂળ પદાર્થ ઉપર આપણું લક્ષ હોય રહીએ, નવું નવું આવ્યું એટલે પછી જૂના તરફ. જેને પૂર્ણ પુરુષનો લક્ષ થયો છે એને આવી કોઈ બીજો વિકલ્પ આવે નહીં, આવવો જોઈએ નહીં. અચળ પ્રેમે માર્ગ કેમ નથી મળ્યો, તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એવા પુરુષની અચળ પ્રેમે અને સમ્યક પ્રતીતિ બે વસ્તુ, એક અચળ પ્રેમ હોવો જોઈએ અને પછી સમ્યક પ્રતીતિ હોવી જોઈએ. આ યાદ રાખી લઈએ છીએ આપણે, પણ આપણા ભાવ જગતની અંદર આ દ્રઢતા જેને કહીએ કે આપણને જોઈને કોઈ દ્રઢ થઈ જાય, સામો આપણી વાત સાંભળીને સામો દ્રઢ થઈ જાય, એવી પ્રકારની. એટલે અહીંયા કહે છે કે તમે લો, અહીંયા કહે છે કે ગોપીઓને તો ભગવાન મળ્યા છે, વાસુદેવ મળ્યા છે, અને એ વાસુદેવે સૂક્ષ્મ સ્વરૂપ છે વ્યાસજીએ એને સ્થૂળ કરીને સમજાવ્યું છે. અને આખું ભાગવત એ એક પરમ તત્વને પામવા માટે જ છે. એ કહે છે આ અમને ઘણા વખત પહેલા સમજાયું છે. જો કૃપાળુદેવનો પત્ર વાંચતા જરા થંભીને વાંચજો. અમને ઘણા વખત પહેલા સમજાયું છે, આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. આજે અમને સાક્ષાત અનુભવની, અમે એ વાત તો સાંભળી હતી, ભાગવતની વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. અમે જાણ્યું હતું, આ કથા અમે જાણતા હતા અને કંઈકને કીધી હશે, પણ આજે એ કથાનો ભેદ, એનું રહસ્ય એ આજે અમને સાક્ષાત અનુભવની પ્રાપ્તિ છે. એ પુરાણ પુરુષ કહો, આદિ પુરુષ કહો, સિદ્ધ પુરુષ કહો, પરમ પુરુષ કહો, એની અમને પ્રાપ્તિ છે. આ સત્પુરુષની ચિત્તવૃત્તિ એટલી ઉત્કટ થઈ છે કે એની અંદર એ પરમાત્માનું સ્વરૂપ એક રૂપ થઈને આવીને વસ્યું છે. સ્થિતિ પકડાય, અદ્ભુત આનંદનો વિષય છે. કેવી અદ્ભુત દશા હશે? એટલે કહે છે કે આજની પરમ અદ્ભુત દશા છે. કઈ સાલમાં પત્ર લખાયો છે? 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યુ રે, શુદ્ધ પ્રકાશ્યુ. એનો લક્ષ્ય શું, લક્ષણ શું? તો કે સુરત અનુભવ વધતી દશા. આ કે છે આવી અદ્ભુત દશા જે અમારી છે, અને અદ્ભુત દશા થઈ છે. અહીંયા લખે છે આગળના પત્રમાં, બીજાને જણાવે છે કે આવી દશાનો કંઈ લક્ષ તમને સમજાય છે? આ અમે દશાનું વર્ણન કરીએ છીએ કે હવે કંઈ લેવા દેવાનું છે નહીં, બસ અંગ ત્યાગી, સંગ ત્યાગી, અંતરંગ ત્યાગી, આ બધું કહે છે. કંઈ સમજાય છે? જેવો સમજાય એવો અર્થ લખજો. એમ કહે છે આપણને વાંચતા કંઈ સમજાયું? કંઈ નહીં, બસ કૃપાણુદેવ આમ લખ્યું છે, પણ એ તો તારા સ્મરણમાં, એમાં વડે હું કે આ કોઈ કઈ દશા છે? જે બનારસીદાસ લખે છે અદ્ભુત દશાનું વર્ણન, એ મને બે જગ્યાએ મોકલું છે કે તમને આમાં કંઈ સમજાય તો કહેજો. અને એ જ બનારસીદાસે પરમ પુરુષની દશાનું વર્ણન સૌભાગના છેલ્લા મૃત્યુપત્રમાં લખ્યું છે, પરમ પુરુષ દશા વર્ણન. એ જ લખે છે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખતા જેણે આપ્યું ભાનની તેને સદા ભણા. આવા પુરુષની પ્રાપ્તિ થઈ છે, આવો પુરુષ હવે અમને વશ છે. આ સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, શબ્દ સમજાયો? એવી દશાથી જીવ કદાચ ઉન્મત્ત થઈ જાય અને પાછું આ સ્વરૂપ કેવું છે, ક્ષણમાં અંતરધ્યાન થઈ જાય. સ્થિરતા બહુ મોટો પ્રશ્ન છે, સ્થિરતા રહેવી કઠિન છે. એટલે કે જે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કોઈ પણ જાતની આધ્યાત્મિક દશા પ્રાપ્ત થાય, અનુભવ થાય, તો એનું સ્થિરતા કઠિન છે, અને સંગમાં રહીને આ સ્થિરતા નહીં રહે. એટલે મહાપુરુષો સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા, કેમ કે આત્મ ધ્યાનની અંદર અખંડ રહેવા ન દે, બાધા ઉત્પન્ન કરે એનું નામ સંગ. માટે જ સર્વસંગ પરિત્યાગ પત્રમાં લખ્યું છે કે સર્વસંગ પરિત્યાગ શું કામ કર્યો? અને આપણે તો બુદ્ધિમાં ચડી જાય, કેમ કે આપણને બહુ ગમે છે ત્યાગ ન કરવો. એટલે આપણે કે શું, ઘરે બેઠા બેઠા ભગવાન થાય, રામ નથી થતું, કાંઈ ન રહીએ, એકેય તત્વ નહીં રહીએ. માર્ગ તો સનાતન અને શાશ્વત જ છે. અનંતા જ્ઞાનીઓએ પ્રકાશેલો માર્ગ, એનું સ્વરૂપ કોઈ જ્ઞાની અન્યથા કે જ નહીં. આપણને સમજવામાં દોષ હોય, પણ જ્ઞાનીની વાત અન્યથા હોઈ ન શકે. એટલે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, એમાં શબ્દ મૂક્યો છે માટે. જો કંઈક પ્રાપ્તિ થાય અને સંગમાં હોય તો ઉન્મત્તપણાના ભાવ આવે, દેખાડવાની વૃત્તિ થાય, મનાવવાની વૃત્તિ થાય, પૂજાવાની વૃત્તિ થાય, સત્કારની વૃત્તિ થાય, રિદ્ધિ સિદ્ધિનું પ્રદર્શન કરવાની વૃત્તિ થાય. સંઘમાં કોક મળ્યો એટલે આને કેવી રીતે ખબર પડે કે હું આ બધું જાણું છું? એ પચાવી શકતો નથી, એ ઝીલી શકતો નથી, એ સમાઈ શકતો નથી. અને સૌભાગને કીધું તું કે સમજ્યા તે સમાયા. અમને એ સમજાયું હતું, આજે હવે સમાઈ ગયા છે. કારણ કે સાક્ષાત પ્રાપ્તિ છે. એ કહે છે અહીંયા સત્સંગની ખામી છે. આમ મળ્યા પછી, આવી દશા થયા પછી એ લખે છે કે વિકટ વાસમાં નિવાસ છે. આસપાસનો જે વાસ છે એ કેવો છે? વિકટ. અમારાથી સહન થતો નથી, કેમ કે કોઈને સતની જિજ્ઞાસા, સૌને લૌકિક સુખ દુઃખ સંબંધો રાગ દ્વેષ આ જ ગમે છે, આવી જ વાત છે. જ્યારે મળે ત્યારે કોઈને સંઘની અંદર પ્રિયતા, સત્સંગમાં પ્રિયતા નથી, વિકટમાં નિવાસ છે. સ્વજનો, કુટુંબીજનો, ભાગીદારો, ગ્રાહકો, પાડોશીઓ, જ્યાં જાઓ ત્યાં સંસારની અંદર બધે બળતરાશેની છે, સાંસારિક સુખની, ઔદ્યોગિક પદાર્થની, ભૌતિક જે કંઈ સુવિધાઓ છે એની, એ સિવાય કોને રસ છે આની અંદર? એટલે આગળના પત્રમાં લખ્યું કે જો સત્સુખનું આ જગતને ભાન હોત તો જ્ઞાનીઓએ મોક્ષનું સ્થાન ઉપર નક્કી કર્યું છે, એ ન કરત, આ જગત જ મોક્ષ હોત. આ પ્રભુને આ એક એક વાત અદ્ભુત અને અલૌકિક છે. એટલે કહે છે કે હવે હરિ ઈચ્છા એ હર્યા ફર્યાની વૃત્તિ છે, એટલે ખેદ નથી. પણ છતાંય ખેદ કયો છે? ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. બસ આ ચાલે છે, હર્યા ફર્યાની સ્થિરતા નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. કૃપાળુ દેવની આ જે દશાનો ભેદ છે એ ક્યાંય કહી શકાતો નથી. અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, પણ તે કડી શકે તેવાનો યોગ નથી, કડવા દેવામાં આવતી નથી. આ બધો જે આખો સમગ્ર જીવન ચરિત્રનો આપણે મેળ કરીએ ને, ત્યારે અદ્ભુત વસ્તુ ખ્યાલ આવે કે આ વાત જે બની છે એ સ્થિરતા પ્રાપ્ત થઈ, અસંગતા પ્રાપ્ત થઈ, અને એટલી અદ્ભુત સ્થિરતા આવી ત્યારે એમણે 680મો પત્ર લખ્યો. શું લખ્યું એમાં શરૂઆતમાં જ? હે કહે છે, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત. ક્યારે થઈ? અખંડ સ્વરૂપમાં જો સુખનું સત્સ્વરૂપ માનવામાં આવે તો જગત જ મોક્ષ છે. ઉપર હવે સિલસિલાએ જવાની વાત નીકળી ગઈ. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. અત્યારે જે હતું અંતરધ્યાન થઈ જતા હતા, વિકટમાં વાસ હતો, આ બધી પરિસ્થિતિ પસાર થઈ ત્યારે 52ની અંદર એ લગભગ નિવૃત્ત થાય છે ઉદય કર્મના પ્રવાહથી, અને ત્યારે એવી સ્થિરતા આવે છે. તો એક સ્થિતિ એવી આવે છે કે હવે તો અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ગઈ છે. ચિત્તની વૃત્તિઓ એટલી બધી શાંત થઈ ગઈ છે કે કોઈ મૃગલો એના શરીરે જો ખણ જ આવે તો અમારા શરીરને થાંભલો માનીને એનું શરીર ઘસે. કેટલી શાંતતા, કેટલી સ્થિરતા, સત્યની અનુભૂતિ અને સત્યનું દર્શન થાય, સાક્ષાત્કાર થાય ત્યારે કોઈ પણ પ્રકારનો ત્યાં વિકલ્પ છે નહીં. શરીર જળવત બની જાય. એમને તો એ અનુભવ સ્વરૂપ થયો તરત જ. એટલે સૌભાગને લખ્યું કે દેહધારી છીએ કે કેમ, સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ ભેદ છે એનો. એ ભેદ એ છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. હવે જે કંઈ અઘાતી કર્મો છે એને નિવૃત્ત કરવા છે, અને એ નિવૃત્તિમાં આવો કોઈ અપમાદરૂપ કિસ્સો બને છે કે આયુનો યોગ તૂટી જાય છે. આયુનો યોગ તૂટે છે, પુરુષાર્થની ધારા તૂટતી નથી. માટે શબ્દ પ્રેકડો છે કે એક દેહ ધારીને પણ જાશો ક્યાં? અમારો દેહ હવે અમને બાધારૂપ થવાનો નથી. અમારો દેહ હવે અમને બંધનનું કારણ થવાનો નથી. આવી અદ્ભુત શ્રદ્ધા. દેહ ક્યાં મળશે, કયા ક્ષેત્રમાં મળશે, કયા સંઘમાં મળશે, કયા સંબંધમાં મળશે કાંઈ ખબર નથી. કયા સ્વરૂપમાં મળશે, જે મળવું હોય તે મળે. અમારો મોક્ષ નિશ્ચિત છે. ચેતના શુદ્ધ છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એટલે જગતના લોકોના ભેદ બતાવ્યો કે તમે અમને ઓળખો અને જો શરણે આવશો તો તમારું કલ્યાણ છે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને અમે કલ્પવૃક્ષ થઈએ. અને જગતના પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાકરીને શાંત કરવા અમે અમૃત સાગર છીએ. આ ક્યારે પકડાયું છે? તો આ સાગર છોડીને ખાબોચિયામાં જાય ખરા આપણે? કેમ આ કલ્પવૃક્ષ છોડીને ક્યાંય બાવળના ઝાડ પકડીએ? મિથ્યા ચાળા મટી જાય જો એક સતની ઓળખાણ થાય, એક સતની પ્રતીતિ થાય કે મને મળ્યા છે તે સત છે, મને મળ્યા છે તે સત છે. વિકલ્પ તૂટી ગયો હવે અને સતને પામવું હશે તો સત બતાવનાર સત જોઈએ, સત જોઈએ. એટલી સરસ વાત મૂકી છે. અમે પરમાત્મા આ ભેદ છે, અખંડ સ્વરૂપમાં બિરાજમાન આ પુરુષ છે. અને એ ચૈત્ર મહિનો 1952 આત્મસિદ્ધિ ક્યારે લખી? 52માં આસોમાં પરમાત્મા સ્વરૂપ પૂર્ણ પ્રાપ્ત થયા પછી અખંડ સ્વરૂપનો ધ્યાન પછી આત્મસિદ્ધિ લખાણી છે. અને અહીંયા લખ્યું છે, આપને જે પૂર્ણ પદો ઉપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં તે આપને યોગ્ય લાગે તે જણાવશો. સૌભાગ્ય જણાવ્યું, પેલા ક્યારે ન જણાવ્યું, છેલ્લે જણાવ્યું કે અમને દુહાના ઢાળમાં મોકલજો, અમને દુહાના ઢાળમાં મોકલજો. અને એ આત્મસિદ્ધિનું પદ મોકલું. કેવું છે? પૂર્ણ પદોપદેશક. પૂર્ણ આત્મસિદ્ધિ શાસ્ત્ર એ પૂર્ણ છે. આ શ્રદ્ધા સાથે આપણો જ્યારે સ્વાધ્યાય થાય, આત્મસિદ્ધિની ભક્તિ થાય, આત્મસિદ્ધિનું ગાન થાય, આત્મસિદ્ધિની ચિંતના થાય, તો એમાંથી નવા નવા કિરણો સ્ફુર્તિ ચેતનાના મળ્યા કરશે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી. આ ભક્તિ પરાભક્તિનું સ્વરૂપ લખ્યું છે. મંજીરા લઈને બેસી જતા નહીં. હું તો આખો દી કેસેટ વગાડ્યા જ કરું ઘરની અંદર 24 કલાક, એ ભક્તિની વાત નથી કરી. સ્વરૂપ ભક્તિ. બાકીની ભક્તિમાં કાળનું બાધા છે, સ્વરૂપ ભક્તિમાં કોઈ બાદ નથી. 253 ગમે ત્યારે થઈ શકે છે. અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીએ, થાય તો ક્ષણવારમાં મોહ કરી દે તેવો પદાર્થ છે આ સત્પુરુષ. ચિત્તની શુદ્ધ વૃત્તિઓ તે સત્પુરુષ છે. ઉપમા આપી છે, રૂપક આપ્યું છે. આવી વિશુદ્ધ ભાવોથી જ્યારે એ ભક્તિ થાય એ પરમ પુરુષની, ત્યારે એ પણ મોક્ષ અપાવે. કારણ કે જે સ્વરૂપ જે ઈ પામ્યા છે એ જ એની ભક્તિ કરનાર એ જ પામે. જીન થઈ જીનવર જે આરાધે, તે સહી જીનવર હોવે રે. વિતરાગની ભક્તિ કરનાર વિતરાગ જ થાય, જીનની ભક્તિ કરનાર જીન જ થાય. આ વિતરાગ શાસનનો નિયમ છે, એથી ઓછું નહીં. અમે પરમાત્માની ભક્તિ કરીએ અને 15% અમારી મુક્તિ થાય, 1% બાકી રહીએ નહીં. તારા જેવા જ થઈએ, સમકક્ષ થઈએ. એ ભક્તિનું આ યશો વિજયજી મહારાજે પણ એક નિશ્ચય કૃપાળુદેવ લખ્યું છે કે મેં આખો શ્રુતનો સમુદ્ર મેં અવગાહી ગયો હું. એક વાક્ય છે એમાં યશો વિજયજીનું, સારા એટ જ મેં લબ્બા એ શ્રુત સમુદ્રમાંથી, કે ખરેખર જીવના કલ્યાણ માટે ભાગવતી ભક્તિ એ જ જીવના કલ્યાણનું કારણ છે. એ વાત મૂકી છે. અહીંયા કે છે પરમાનંદ છે, અસત્સંગ છે, અર્થાત સત્સંગ નથી. આ કૃપાળુ દેવને સત્સંગ નથી એટલે આવી સદવૃત્તિઓને સદિચ્છાને પોષણ મળે, પ્રેરણા મળે, સહાયતા મળે, એવો સંગ નથી. સત્સંગની વ્યાખ્યા શું? સતનું દર્શન થાય, સતનો રંગ ચડે, સતની સમજ આવે અને એને પોષણ મળે, એવે મદદ કરે, એને મજબૂત કરે. સંસારના વિકલ્પો તૂટી જાય, જીવ નિર્વિકલ્પ થાય, જીવ નિર્વિકારી થાય, જીવની અનેક પ્રકારની ભ્રાંતિ તૂટે. સંગમાં સુખ છે, સંબંધોમાં સુખ છે, પદાર્થમાં સુખ છે, લોકમાં સુખ છે, આવી અનેક ભ્રાંતિઓથી ઘેરાયેલો આ જીવ આખું જીવન એ પદાર્થોની પ્રાપ્તિમાં એની હાનિને વૃદ્ધિના પ્રયત્ન કરતો, એને ઈષ્ટનો સંયોગ કરવો છે, અનિષ્ટનો વિયોગ કરવો છે. જીવન આખાના પુરુષાર્થનું સૂત્ર એક જ કે પર મને અનુકૂળ કેમ થાય એમ કરવું, અને આ પર ક્યારે અનુકૂળ થઈ શકે એમ. સુખ નથી પરમા એમ કહે જીનરાય, આત્મા જગાડો મારા સદગુરુ રાય. પરથી સુખ નહીં મળે, આ વાત દ્રઢ કરાવે સત્સંગની આ સામર્થ્ય છે, આ તાકાત છે. પછી 202 અંદર એમણે એમના બનેવી ઉપરનો પત્ર લખ્યો છે, પણ વાતમાં પેલું સરસ વાક્ય હિત વાક્ય છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેષ્ઠ કરે. શું કરવું, ક્યાં જવું, કોને મળવું, કોની આરાધના કરવી, જીવનું કલ્યાણ થાય. જીવનું કલ્યાણ સામા છે, જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ જેનું કલ્યાણ છે. સ્વરૂપની પ્રાપ્તિ સિવાય કંઈ મળે એ જીવનું કલ્યાણ નથી. સાધનો મળે, સંપત્તિ મળે, સમૃદ્ધિ મળે, પદ મળે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહે ગ્રહો, વધવાપણું સંસારનું. જીવનું કલ્યાણ એમાં નથી. રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો, જીવનું કલ્યાણ એમાં છે. તો કે એ માર્ગ આરાધવો. અને પછી લખ્યું કે અમે તમારી સાથે વિશેષ પત્ર વ્યવહાર કરતા નથી. કારણ શું? ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે. કાકા મામા બનેવી ભાઈ વેવાય આ બધા સાથેનો જે સંબંધો, બે દી થાય ને ફોન કરવો જોઈએ, નહીં તો એનો ફોન આવશે ને કેમ છો ને કેમ નહીં ને ઘણા વખત ત્યાં જાણી સમાચાર નથી. આ બધા સંસારી સંબંધ કેવા છે? આ પ્રતીતિ ખરી જીવને કે ન થાય તો કાંઈ વાંધો નહીં, આપણે એ સંબંધ વધારીને શું કરવું છે? પ્રીતિ વધારવા ઈચ્છા નથી. બનેવીને લખે છે અમારે તમારી સાથે આ સંસારી સંબંધ વધારી અને તમારી સાથે પ્રીતિ વધારવી એવી અમારી ઈચ્છા નથી. અને આપણે આને ખોટું લાગી જશે ને આને આમ થશે ને આનું આમ થશે, શું માઇન્ડું છે. પણ આપણે મુમુક્ષુ કા ક્યાં ગોતવી તો કયો, કેટલા ડિગ્રી કેટલી છે, કઈ ભૂમિકા છે, બહુ મુશ્કેલ છે. એટલા માટે કે લક્ષ્ય બંધાઈ જવો જોઈએ કે અમારે સતની પ્રાપ્તિ કરવી છે, મિથ્યાની નહીં. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગત જગતના સંબંધો, જગતના પદાર્થો, જગતના સંયોગો, આ બધાનું એક શબ્દમાં આવે તે મિથ્યા છે, અર્થહીન છે. એ જન્મે જન્મે બદલાતું જશે. આ જે કંઈ આપણો સંબંધી છે, મામા છે, કાકા છે, એ કંઈ જન્મોજન્મ છે તો મિથ્યા છે કે સત છે? સત તો એ જ છે કે ગમે તેટલા જન્મો થાય તો હું એ ના છું, અનંત કર્મો ભોગવ્યા છતાં ભોગવનાર હું જ છું. આ સંસારનું પરિભ્રમણ અનંત જન્મ મરણ કોણે કર્યા, સુખ દુઃખ કોણે ભોગવા, સનાતન શાશ્વત એવું અસ્તિત્વ હોય તો હું પોતે છું, આ સત છે. એ સતની ઓળખાણ થવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે પ્રીતિ વધારવી નથી પણ પરમાર્થ માટે વાલા ઉપજે એનું નામ ધર્મ છે. પરમાર્થ માટે જો વાલપ થાય તો ધર્મ, પરમાર્થ માટે વાલપ ન થાય તો એ ધર્મ નથી. અને એવું છેલ્લે 203 અંબાલાલભાઈને સરસ લખે છે, એક જ વાક્યની અંદર બોધ વાક્ય આપણે પકડવાનું છે, વ્યવહારના વાક્યોનો આપણે અત્યારે કોઈ મહત્વ નથી. એણે કહ્યું છે કે તમે ને બીજા બધા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. તો જ્ઞાનીની શિખામણ શું, જ્ઞાનીની આજ્ઞા શું? ઘણી વાર શબ્દ પ્રયોગ આવે ને કે આજ્ઞાનું આરાધન, પણ જ્ઞાનની આજ્ઞા શું? સતને આરાધવાનું અને મિથ્યા પ્રત્યે પ્રીતિ વધે એવો પ્રયત્ન કરવો નહીં. જગતના સંબંધો મિથ્યા છે, એના પ્રત્યે પ્રીતિ વધે એમાં આપણે બંધાતા જઈએ એવો પ્રયત્ન કરવો નહીં. થતો હોય તો ભલે રહ્યું, અમે તમારે નિર્લેપ રહેવું, પણ આપણે જાતે ઊભો કરવો નહીં. લે હું ફોન કરું, તારે ફોન નથી કરવાનો, કોઈનો આવે તો સાંભળી લેજે. કેટલા દીથી આમ કીધું ને તમે, સમાચાર નથી, કાંઈ વાંધો નહીં, કોઈને સમાચાર નથી, તારે અનંતકાળ સંસારમાં કાઢવાનો છે. કેટલાકના સમાચાર રાખ્યા અને કેટલાય વયા ગયા, હવે એને કાગળ લખો પહોંચે એમ નથી. મોહન વિજયજી મારે જે કહ્યું છે કે પરમાત્મા હવે અમે તને કાગળ લખો અને કોઈને ભેગા સમાચાર મોકલા તો એ પાછો કેવા પણ આવતો. સંસારની આ સ્થિતિ છે. ત્રણ પત્રોની સંક્ષિપ્ત બોધ વાતો અહીંયા પૂરી કરી છે, પણ સૌથી વધારે મહત્વ પહેલો પત્ર છે જે ભેદ છે. એ ભેદ પકડાય, રહસ્ય પકડાય. રૂપક છે ભાગવતનું અને આગળના પત્રમાં લખ્યું છે કે ભાગવત અને ગીતા એના બધા જ જે કંઈ ભાવ છે એ અમે આનાથી જાણી ગયા, અમે એનો ભેદ પકડી લીધો. આ કૃપાળુદેવની અવસ્થા, આ દશામાં રહીને આ પુરુષે આપણને આ બોધ આપ્યા છે, આત્મકલ્યાણનો માર્ગ આપ્યો છે, અને છેલ્લે તો એણે આ ભેદ પણ ખુલ્લો કર્યો છે. ભેદ ખુલ્લો કર્યા પછી પૂર્ણ એવું આત્મસિદ્ધિશાસ્ત્ર